છેલ્લા બે દિવસમાં જે બનાવો બની ગયા હતા તેને લીધે વૃદ્ધ અને તરુણ બધા જ યાદવો બહુ વ્યગ્ર બની ગયા હતા. સર્વે યાદવ કુળોના સન્માન્ય અને આદરપાત્ર એવા વૃદ્ધ બાહુકનું અદૃશ્ય થઈ જવું ત્યાં આવેલા બધા યાદવોને માગધના રાજકુમારના ચોકી પહેરા હેઠળ મૂકવાનો કંસે આપેલો આદેશ, કંસના આદેશ અનુસાર દેવકીના પુત્રોનું મથુરામાં થયેલું આગમન ત્રિવક્રાએ ચમત્કારિક રીતે પુનઃપ્રાપ્ત કરેલું શરીર સ્વાસ્થ્ય દિવ્ય ધનુષનો કરવામાં આવેલો ભંગ, આ સૌ સમય કેવો બારીક આવી પહોંચ્યો છે તેનું ભાન કરાવે એવું હતું. યાદવો સમજી ગયા કે હવે અમારું આવી બન્યું છે અને કોઈક ચમત્કાર ન બને તો દેવકીના પુત્રો બચી શકે એમ નથી. અને આવા વિચારથી પ્રેરાઈને યાદવ સરદારો મધ્યરાત્રિએ વસુદેવના મહેલે જઈ પહોંચ્યા. બીતા બીતા અચકાતા ગભરાતા શંકા દર્શાવતા ધીરે ધીરે અને મંદ અવાજે એમણે મંત્રણા ચલાવવા માંડી. કેટલાકે ત્યાંથી ભાગી નીકળવાનું સૂચન કર્યું, કેટલાકે છેવટ સુધી લડી લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. અક્રૂરની સલાહ માંગવામાં આવી પણ એક પરમ શ્રદ્ધાવાન પુરુષને નવું કંઈ જ કહેવાનું નહોતું. એણે એટલું જ કહ્યું કે આપણા રક્ષણને માટે દેવકીનો પુત્ર આવી પહોંચ્યો છે, એટલે હવે નારદે ભાખેલી ભવિષ્યવાણી સાચી પડશે જ. જરાક ઊંચા અવાજે પણ માનપૂર્વક એક તરુણ યાદવે પૂછ્યું, પણ આર્ય, નારદની ભવિષ્યવાણી સાચી પડશે જ એવી આપની દૃઢ પ્રતીતિ છે? હા, દેવકીના પુત્રને હું મળ્યો છું એ જ આપણો તારણહાર છે એ હું જાણું છું, અક્રૂરે ઉત્તર આપ્યો. અને ધારો કે એ તારણહાર ન હોય તો? એક સંશયાત્મા એ પ્રશ્ન પૂછ્યો. તો પછી એમ જ માની લેવાનું કે ઈશ્વરે આપણો વિનાશ નિર્મ્યો છે, પરંતુ મારી ખાતરી છે કે એ એમ નહીં થવા દે, દૃઢ શ્રદ્ધાપૂર્વક અક્રૂરે કહ્યું. આપના જેટલી શ્રદ્ધા અમે પણ રાખી શકીએ તો કેવું સારું. એ તારણહાર આવી પહોંચ્યો છે, એણે ત્રિવક્રાને રોગમુક્ત બનાવી, રૂક્મિણીનો તેજો ભંગ કર્યો અને દિવ્ય ધનુષ્યના ટુકડા કરી નાખ્યા. આથી વિશેષ તમારી શ્રદ્ધાને દૃઢ બનાવે એવું તમારે જોઈએ છે શું? અક્રૂરે કહ્યો. અક્રૂર બોલતા હતા તે દરમિયાન બે વ્યક્તિઓએ એ ખંડમાં પ્રવેશ કર્યો. તેલના દીવાના ઝાંખા અને અસ્થિર પ્રકાશમાં પહેલાં તો એ વ્યક્તિઓને યાદવ સરદારો ઓળખી શક્યા નહીં. બધા શાંત થઈ ગયા. ગર્ગાચાર્ય બોલતા સંભળાયા, મહાનુભાવો, દેવકરાજની ઉદારચરિત પુત્રી આપ સૌને પોતાની દૃઢ પ્રતિજ્ઞા કંઈ સંભળાવવા ઈચ્છે છે. ભય અને આદરપૂર્વક સરદારોએ ઊંચે દ્રષ્ટિ કરી. દેવકીએ જે કષ્ટો સહન કર્યા હતા અને જે તપોમય જીવન એ ગારી રહી હતી તેને કારણે એ જાણે કોઈ દિવ્ય વ્યક્તિ હોય એવી આભા એની આસપાસ પ્રસરી રહી હતી. એને પોતાની સમક્ષ આવેલી જોઈને સૌ યાદવ સરદારોના હૃદય દ્રવી ઉઠ્યા. દીવાની હેઠળ ઉભેલી દેવકીનું ફિક્કું કરમાઈ ગયેલું મુખ આત્મ બલિદાનની આભાથી ચમકી રહ્યું હતું. એની વિસાર અને વિષાદમય આંખો સરદારો પર મંડાઈ રહી હતી. બોલવાનો એણે પ્રયત્ન કર્યો પણ બોલી ન શકી. પછી નિરાધારીથી ગરા પર હાથ ભીડાવી મંદ અવાજે બોલી, મહાનુભાવો, તમારી સમક્ષ આમ આવીને બોલવા બદલ મને ક્ષમા કરજો. આટલું કહી એ અટકી ગઈ. એના મુખમાંથી નીકળતા શબ્દને ઝીલવા માટે સૌ કોઈ ઉત્કંઠ બની ગયા. મેં નિશ્ચય કર્યો છે કે ભાવ આવેગથી એનો અવાજ કંપી ઉઠ્યો, મારા પુત્રની હત્યા કરવામાં આવશે તો હું અગ્નિ સ્નાન કરીશ. જાણે ભયંકર ધરતીકંપ થઈને પગ આગળની જમીન ઘસી પડી હોય એમ યાદવ સરદારો શબ્દ બનીને જોઈ રહ્યા. બધામાં માત્ર અક્રૂર શાંત અને સ્વસ્થ રહી શક્યા. શાંત સ્વરે એમણે કહ્યું, દેવકની ઉદારચરિત પુત્રી, તારા પુત્રને કંઈ થાય તે પહેલાં તો અમે મરી ચૂક્યા હોઈશું, એ આ મારું વચન છે. આવી હતી તેવી જ શાંતિથી દેવકી પાછી ફરી ગઈ. નિર્ણય થઈ ગયો. યાદવ સરદારો ગંભીર અને કૃતનિશ્ચયી થઈને વિખરાઈ ગયા. રાજમહેલની અગાસીમાં આંટા મારતો કંસ પણ આવો જ ગંભીર અને કૃતનિશ્ચયી બન્યો હતો. એના મનમાં વિચાર આવતા હતા, અત્યાર સુધી હું ઢીલો રહ્યો છું, યાદવો સાથે જોઈએ તેટલી સખતાઈથી વર્ત્યો નથી, યુદ્ધે ચડતા પૂર્વે જ એને તેમ નહીં અને તેમ નહીં તો વિજય સૈન્ય સાથે યુદ્ધ આંગણ પરથી પાછા ફર્યા પછી તો તરત જ એમનો સંહાર કરી નાખવો જોઈતો હતો, અને તે પછી કોઈકને વૃંદાવન મોકલીને વાસુદેવના પુત્રોને પણ નિકાલ કરી નાખવો જોઈતો હતો. કંઈ નહીં, થયું તે થયું, પણ હજી કંઈ મોડું થઈ ગયું નથી. યાદવ સરદારોનો તો આજ રાતે જ નિકાલ કરી શક્યો હોત, પણ આટલા બધા રાજ અતિથિઓને મહેમાનો આવ્યા હોય ત્યારે પોતાના જ વંશના સૌ સરદારોની એક સામટી હત્યા શી રીતે કરી શકાય? આજ રાતના તો વસુદેવના પુત્રોને પણ કંઈ કરી શકાય એમ નથી. ગ્રામજનોની છાવણીમાં એમણે મુકામ કર્યો છે અને નંદના પુત્રે કરેલા ચમત્કારની વાતો સાંભળીને ટોળાબંધ લોકો એના દર્શન કરવા માટે ત્યાં જઈ રહ્યા છે. કોણ જાણે કેમ પણ લોકોના મનમાં એવું ભરાઈ બેઠું છે કે કૃષ્ણ એ ઈશ્વરનો અવતાર છે, એટલે એને મારવાનો કોઈ પ્રયત્ન કરે તો લોકો કદાચ ઉશ્કેરાઈને બરવો કરે અને ભારે લડાઈ ફાટી નીકળે, અને એવી લડાઈ ફાટી નીકળે તો સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખી શકાય એવા જે માત્ર મગ્ધના સૈનિકો છે તેનો પરાભવ થયા વિના રહે નહીં. પરંતુ આ મુશ્કેલીમાંથી કંસને એક માર્ગ સૂજી આવ્યો. ઉચ્ચ પદવીધારી અંગારક વિશ્વાસપાત્ર અધિકારી હતો. મદોન્મત્ત ગજરાજ કુવલિયાપીડ શિકારને છટકવા નહીં દે એવા પ્રબંધ એ અવશ્ય કરી શકે એમ હતો. એવું જો થાય તો કૃષ્ણનો નિકાલ આપોઆપ થઈ જાય અને તે માટે પોતાને કોઈ પણ દોષપાત્ર ગણી શકે નહીં. સૂર્યોદય પછી થોડીક ઘટિકા બાદ લોકો ભેગા થાય તે પહેલાં તો અંગારકે પોતાનું કામ પતાવી દીધું હશે અને લોકોની તારણહાર વિશેની શ્રદ્ધા નિષ્ફળ થઈ જશે. પછી પોતે રાજમહાલયના ઝરૂખામાં આવશે અને મલયુદ્ધો શરૂ થશે. લોકોને તે વેરા નારદની ભવિષ્યવાણીમાં શ્રદ્ધા નહીં રહી હોય અને સૌ આનંદપૂર્વક મલયુદ્ધો નિરખશે. આશાભર્યા હૃદયે કંસ નિંદ્રાધીન થયો. નિંદ્રામાં એને સ્વપ્નો પણ સુખના જ આવ્યા. એમાં એણે પોતાના પરમ શત્રુને કુવલિયાપીઢના પગ હેઠે ચકડાતો જોયો. પ્રચંડ ગજરાજે પોતાનો વજનદાર પગ કૃષ્ણના શરીર પર મૂકીને દબાવ્યો ત્યારે એના ભાંગીને ભૂક્કો થતા હાડકાનો અવાજ પણ એણે સાંભળ્યો. પ્રાતઃકાળ થતાં કંસ જાગી ગયો. ઉઠીને એણે પોતાના વિશ્વાસપાત્ર કર્મચારીઓની સહાય વડે સ્નાનવિધિ પતાવ્યો. અત્તર અને સુગંધી દ્રવ્યોથી ભરેલી રૂપાની પેટી લઈને ત્રિવક્રા પણ હાજર થઈ ગઈ. કંસે આંખો ચોરી. આજ શું ત્રિવક્રા? ઘૂંટણથી ભરી ગયેલી ખૂંધી વ્યંગ શરીરવાળી વર્ષો સુધી રોજ પોતાની પાસે આવતી અને જેની પોતે ઠઠ્ઠા ઉડાવતો તે ત્રિવક્રા, તે શું આજ મુખ પર રમ્ય સ્મિત વરકાવતી આ સ્ત્રી તો સપ્રમાણ અવ્યયોવાળી અને લાવણ્યવતી હતી. આ ચમત્કાર કર્યો હતો દેવકીના પુત્રે. ત્રિવક્રા શું થયું તને? કંસે પૂછ્યું. પ્રભુ, મારો રોગ ગયો, હવે હું તદ્દન સારી થઈ છું. આનંદથી હસતા પોતાના શરીર તરફ ગર્ભભરી દ્રષ્ટિ નાખી ત્રિવક્રાએ ઉત્તર દીધો અને રૂપાની પેટી કંસની સમક્ષ ધરી. કંસના મનમાં ફરી શંકા જાગી ઉઠી, શું આખરે નારદની ભવિષ્યવાણી સાચી પડશે જ? આ ચમત્કાર કોણે કર્યો એમ ત્રિવક્રાને પૂછવાની પણ એને હિંમત રહી નહીં. કંસે અત્તર તથા સુગંધી દ્રવ્યો લઈને ઝડપથી પોતાના શરીરે લગાડ્યા અને પરિચારકોને વિદાય કર્યો. હવે એ કુવલિયા પીઠના પગ હેઠળ કૃષ્ણને ચગદાઈ મળતો જોવા માટે અધીરો બની ગયો હતો. ચોકમાં લોકો ભેગા થવા માંડ્યા, તેટલામાં જ એ પોતે પણ મુકુટ તથા અલંકારો ધારણ કરીને તથા કમરે તલવાર ખોસીને તૈયાર થઈ ગયો અને જે મુખ્ય દરવાજેથી કુવલિયા પીઠને લઈ આવવાનો હતો તે બરાબર જોઈ શકાય તે માટે બારી આગળ જઈને ઊભો રહ્યો. બારી આગળ ઊભા રહીને વાટ જોતા કંસને સમયની ગતિ જાણે તદ્દન મંદ થઈ ગઈ હોય એમ લાગ્યું. જેમ તેમ કરીને એ ધીરજ રાખી શક્યો. ધીરે ધીરે લોકોને આવતા એણે જોયા. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રો ચોકમાં આવીને પોતાને માટે નિયત કરવામાં આવેલા સ્થાનોએ જઈને બેઠા. મુખ્ય સ્થાનની આસપાસ રાજકુમાર રુદ્રધનના માણસોને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ગોઠવવામાં આવ્યા હતા. એ સ્થાનમાં ધીરે ધીરે યાદવ સરદારો આવીને બેઠા. સ્ત્રીઓ માટેની બેઠકો પણ બધી ભરાઈ ગઈ હતી. રંગે બિરંગી વસ્ત્રો ધારણ કરીને આવેલી એ બધી સ્ત્રીઓ આંખો તાણી તાણીને નંદના પુત્રને જોવા મથતી હતી. પછી સંગધ્વનિ ગાજી ઉઠ્યો. ખભા અને જાંઘ પર હાથ ઠોકતા દરબારી મલ્લો મેદાનમાં આવ્યા. મલ્લયુદ્ધમાં જેમને ભાગ લેવો હોય તેમને નિમંત્રણ આપતા તેઓ મેદાનની ચારે બાજુ ફરી વર્યા. કંસ પોતાના મલ્લો માટે અભિમાન સેવતો હતો. એ મલ્લોના સરદાર હતા ચાણુર તથા મુષ્ટિક. પ્રસંગને અનુરૂપ એવા ઉત્સાહ અને ઉલ્લાસથી એ બંને મેદાનમાં ઘૂમતા હતા. ચાણુર પહાડ સરખો વિશાળકાય અને મોટી ફાંદવાળો હતો. મુષ્ટિક ઊંચો હતો. એના સ્નાયુઓ વિકસેલા હતા. એનો દેખાવ ક્રૂર અને વિરૂપ હતો. છેલ્લે કુવલિયા પીડે ચોકમાં પ્રવેશ કર્યો. સોનેરી જરિયાન વસ્ત્રો પહેરીને અંગારક એના પર બેઠો હતો. આવા ઉત્સવો અને પ્રસંગે આ પ્રકારનો પોશાક ધારણ કરવાનો ગજપાલ તરીકે એને અધિકાર હતો. પ્રચંડ દેહ અને પ્રબળ દંતસૂર ધરાવતો ગજરાજ કુવલિયા પીડ વારંવાર પોતાના લાંબા કાન ફફડાવતો હતો. સુવર્ણના સાજથી સજ્જ થયેલો એ ભવ્ય લાગતો એ ગજરાજ પોતાના સ્થાને આવીને ઊભો રહ્યો. સૂંઢ ઊંચી કરીને એણે સલામી આપી અને આનંદપૂર્વક વાસ લેવા લાગ્યો. કંસને આશ્ચર્ય થયું. હંમેશ જોરથી લાંબા પગલા ભરીને ચાલનારો કુવલિયા પીડ આજે રમતિયાળ રીતે ધીમે ધીમે ડગલા ભરતો હતો. એની આંખોમાં હંમેશ રોષને અધિરાય દેખાતા તેને બદલે આજે એમાં ખંડાઈ દેખાતી હતી. આ ફેરફારનો અર્થ શું? અથવા એ માત્ર પોતાની કલ્પના તો નહોતી? ના, એ કેવળ કલ્પના નહોતી. રમતો રમતો સૂંઠ આંતેમ હલાવતો કઢંગી રીતે ડોલતો ડોલતો એ ચાલતો હતો. કંસે કદી પણ એને આમ કરતા જોયો નહોતો. પ્રચંડ ગજરાજ પ્રેમાળ દ્રષ્ટિએ લોકોના ટોળા તરફ જોઈ રહ્યો. એ આ રીતે જુએ એમ કોઈએ કદી ધાર્યું પણ નહોતું. પછી કુવલિયા પીઠ જાણે ઉલ્લાસ અનુભવતો હોય તેમ રવાલ ચાલે ચાલતો એ વિશાળ ચોકમાં આગળ વધ્યો. ઘણા ખરા લોકોને એ ગજરાજ કેવો ઉન્મત્ત સ્વભાવનો છે એની ખબર હતી. તે સૌને આ જોઈને નવાઈ લાગી. અંગારકે મુખ્ય દરવાજા આગળ લાવીને એને ત્યાં અટકાવ્યો. ત્યાં ઊભા રહીને વારા ફરતી જુદા જુદા પગો પર પોતાના દેહને નમાવી કુવલિયા પીઠ જાણે નૃત્ય કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઢોરાબંધ લોકો આવતા હતા તેમાં કંસને કંઈક વિચિત્ર દ્રશ્ય દેખાયું. ઘણા લોકો આગળ ઘસી આવ્યા, એમાં બે તરુણોની પૂઠે પૂઠે સંખ્યાબંધ ગ્રામજનો અને નગરવાસીઓ, કોઈક હથિયાર બાંધીને તો કોઈક હથિયાર વિનાના ચાલ્યા આવતા હતા. સ્ત્રીઓ તેમજ પુરુષો પેલા બે તરુણોને પાદ સ્પર્શ કરી, પાદ ધૂલી લઈને પોતાને મસ્તકે લગાડવા માટે ઘસારો કરી રહ્યા હતા. પેલા બે તરુણો એમને ઓળખવામાં ભૂલ થાય એવો સંભવ ન હતો. એમનું વર્ણન કંસે સાંભળ્યું હતું. એકનો વર્ણ ઘનશ્યામ હતો અને એણે પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા. બીજો પ્રચંડ શરીરનો અને ગૌર વર્ણનો હતો. એના વસ્ત્રો વાદળી રંગના હતા. દેવકીના આઠમા પુત્રને કંસે જોયો અને એના હૃદયમાં ક્રોધના પૂર ઉમટ્યા. ભવિષ્યવાણી મુજબ આ જ હતો એનો શત્રુ. એને હાથે પોતાનો વધ નિર્માયો હતો, પણ હવે કુવલિયા પીડ એનો જ નિકાલ કરી નાખશે. બંને તરુણો ગજરાજની પાસે આવી પહોંચ્યા. કંસને થયું હવે ખરો રંગ જામશે. હાથી બંને તરફ ઘસી જઈને એમને સૂંઢમાં ઉચકીને જમીન પર પછાડશે અને પછી પોતાના પગ વડે કચરીને એમના હાડકાનો ભૂક્કો કરી નાખશે. પણ આ શું? કંસે આંખો ચોરી, કંઈ નવતર જ બની રહ્યું હતું. તરુણો નજદીક આવ્યા એટલે કુવલિયા પીડે સૂંઢ હલાવીને તેમનો માર્ગ રોક્યો. કૃષ્ણએ એને કંઈક કહ્યું એટલે હાથીએ સૂંઢ ઊંચી કરીને જોરથી વાસ લીધી, પણ હંમેશની પેઠે ક્રોધથી નહીં પણ રમતિયાર રીતે. કૃષ્ણએ આઘા હટી જઈ એની બાજુમાંથી પસાર થઈ જવાનો પ્રયત્ન કર્યો. હાથીએ રમતિયાર રીતે એ બાજુ તરફ પણ પોતાની સૂંઢ લંબાવી એને જતો રોક્યો. કૃષ્ણ બીજી તરફ વર્યો, તે તરફ પણ હાથીની લંબાયેલી સૂંઢ એને જતા અટકાવ્યો. ટોળામાંના કેટલાક લોકો ભયભીત બની ગયા. કેટલાક માણસો હાથમાં ભાલા લઈને કૃષ્ણનું રક્ષણ કરવા ઘસી આવ્યા. ઘોંઘાટ અને બૂમાબૂમ કરીને હાથીને ગભરાવવાનો એમણે પ્રયત્ન કર્યો. કૃષ્ણએ હસીને એ ગાભરા બનેલા લોકોને હાથનો ઈશારો કરી આવતા રોક્યા અને નિર્ભયપણે હાથીની પાસે જઈને એના કાનમાં પ્રેમાળ રીતે જ મીઠાશથી કંઈક કહ્યું. સ્ત્રી તેમજ પુરુષોના જ હૃદયો નહીં પણ પશુઓના હૃદયોને પણ કેમ વશ કરવા તે કૃષ્ણ બરાબર જાણતો હતો. જાણે વર્ષોથી વિખૂટો પડેલો પુરાણો મિત્ર પાછો મળી આવ્યો હોય એ રીતે કુવલિયા પીડ કૃષ્ણ સામે જોઈ રહ્યો. વિચિત્ર રીતે એણે પોતાનું શરીર ગુમાવ્યું અને જાત જાતની અંગભંગીઓ કરી લોકોને હસાવ્યા. સગી આંખે જોયું એ દ્રશ્ય કંસથી માની શકાયું નહીં. એ ક્રોધાન્મત્ત હાથી આજે કંઈ અસાધારણ રીતે જ વર્તી રહ્યો હતો. એની આંખમાં ઉલ્લાસની ચમક હતી અને ઓહો કેટલું ભયંકર! કૃષ્ણ પોતાને થાબડે એવી ઈચ્છાથી હોય તેમ હાથી પોતાની સૂંઢ એના તરફ લંબાવતો હતો. આસપાસ ઉભેલા લોકોની ચેતવણીની અવગણના કરીને કૃષ્ણએ જે રીતે પ્રેમાળ અવાજે વૃંદાવનના આખલાઓ સાથે વાતો કરતો તે જ રીતે પ્રેમભરી વાણીથી હાથી સાથે વાતો કરતો આગળ વધ્યો. હાથીએ સૂંઢ લંબાવીને કૃષ્ણને ઉચકી લીધો. લોકોમાં નાસભાગ થઈ રહી, ભયની ચિચિયારીઓ પડવા લાગી. કેટલીક સ્ત્રીઓ બેભાન બની ગઈ. હાથીએ ધીરેથી કૃષ્ણને ઊંચો કર્યો. મૃદુતાપૂર્વક પોતાની સૂંઢ એની આસપાસ લપેટી અને પછી સૂંઢ નમાવીને એને જમીન પર મૂક્યો. લોકો હર્ષથી ગાંડા બની ગયા. જય જયના નાદ ગાજી ઉઠ્યા. કૃષ્ણએ મૃદુતાપૂર્વક હાથીની સૂંઢ પંપાર્યા કરી. સ્નેહાર દ્રષ્ટિથી કૃષ્ણ તરફ જોઈ રહેલા હાથીની આંખો જાણે ઊંઘ આવતી હોય તેમ મિચાવવા લાગી. પછી પહેલા એક પગ પર પછી બે પગ પર એમ એણે પોતાના શરીરને નમાવવા માંડ્યું, પોતાના પ્રચંડ પગો વારી દીધા, જેમ તેમ કરીને એ જમીન પર ઢળ્યો અને પછી સૂંઢ લંબાવી એણે આંખો મીચી દીધી.